એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા બધાના જીવનને સ્પર્શે છે, આપણી આદતો.
હા, બરાબર. કેમ અમુક વસ્તુઓ કરવાની આદત સહેલાઈથી પડી જાય ને અમુક છોડવી બહુ અઘરી લાગે,
એ જ સવાલ. અને આ બધા સવાલોના જવાબ શોધવા માટે આજે આપણે વેન્ડીવુડના પુસ્તક ગુડ હેબિટ્સ બેડ હેબિટ્સની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. પૂરું નામ છે ધ સાયન્સ ઓફ મેકિંગ પોઝિટિવ ચેન્જીસ ધેટ સ્ટિક.
અને આ વિષય આજે ખરેખર બહુ જ મહત્વનો છે, કારણ કે આપણે બધા જ કંઈક ને કંઈક બદલવા માંગતા હોઈએ છીએ, નહીં?
ચોક્કસ. સવારે વહેલા ઉઠવું હોય કે પછી પેલું જંક ફૂડ ઓછું કરવું હોય.
હા, કસરત શરૂ કરવી હોય. પણ ઘણીવાર કેવું થાય છે કે આપણા સારા ઈરાદાઓ થોડા દિવસમાં જ બસ હવા થઈ જાય છે.
પેલું નવા વર્ષના સંકલ્પો જેવું, એ તો ભાગ્ય જ ટકે છે.
બરાબર. અને આ પુસ્તક કહે છે કે કદાચ આપણે ખોટી જગ્યાએ મહેનત કરી રહ્યા છીએ. સમસ્યા આપણી ઈચ્છાશક્તિ એટલે કે વિલ પાવરમાં નથી, પણ ક્યાંક બીજે છે.
રસપ્રદ વાત છે. અને આ કોઈ સેલ્ફ હેલ્પ ગુરુ નથી કહી રહ્યા, એ ખાસ નોંધવા જેવું છે.
લેખિકા વેન્ડી વુડ એ યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા એટલે કે યુએસસીમાં પ્રોફેસર છે મનોવિજ્ઞાન અને બિઝનેસના,
અને એ આદતોના મનોવિજ્ઞાન પર દુનિયાના ટોચના સંશોધકોમાંના એક છે. એમનું કામ બહુ જાણીતું છે,
એટલે જ એમનો દૃષ્ટિકોણ અલગ પડે છે.
હા, બિલકુલ. આ પુસ્તક કોઈ અંગત મંતવ્યો પર નથી આધારિત. આ તો સમજો ને 30 વર્ષથી વધુના સખત વૈજ્ઞાનિક સંશોધનનો નિચોડ છે. પ્રયોગો, અભ્યાસ, બધું જ.
એટલે ખાલી માહિતી નથી, પણ આધુનિક આદત વિજ્ઞાનના ઘડતરમાં એમનો મોટો ફાળો છે.
એકદમ. અને એટલે જ આ પુસ્તક પેલી પ્રચલિત માન્યતાઓ, જેમ કે પેલો 21 દિવસનો નિયમ છે ને,
હા હા, એ તો બહુ જ પ્રખ્યાત છે,
એને પડકારે છે અને નક્કર પુરાવા આપે છે કે ભાઈ આદતો ખરેખર કેવી રીતે બને છે અને કેવી રીતે બદલાય છે.
તો પુસ્તકનો મુખ્ય સૂર શું છે, એમનો મુખ્ય દાવો શું છે?
મુખ્ય દાવો, અને આ આંકડો મને ખરેખર ચોંકાવનારો લાગ્યો, એ છે કે આપણી રોજની લગભગ 43% ક્રિયાઓ આપણે સભાનપણે નથી કરતા.
43% એટલે લગભગ અડધો દિવસ?
હા, એ બધી આપોઆપ સ્વયં સંચાલિત આદતોના ભાગરૂપે થાય છે, જાણે ઓટો પાયલોટ પર ચાલતું હોય આપણું જીવન.
બાપરે. તો પછી એને કંટ્રોલ શું કરે છે? જો ઈચ્છાશક્તિ નહીં તો શું?
લેખિકાના મતે 3 મુખ્ય પાયા છે. આપણી આસપાસનો સંદર્ભ, કોન્ટેક્સ્ટ એટલે કે કયો સંકેત આદત શરૂ કરાવે છે, પછી તે ક્રિયાનું પુનરાવર્તન, રિપીટિશન, અને છેલ્લે તેમાંથી મળતો પુરસ્કાર, રિવોર્ડ.
સંદર્ભ, પુનરાવર્તન અને પુરસ્કાર.
હા. અને પુસ્તકનો હેતુ એ છે કે આપણને શીખવે કે ફક્ત ઈચ્છાશક્તિ પર આધાર રાખવાને બદલે આપણે આપણા પર્યાવરણના, એમણે શબ્દ વાપર્યો છે, આર્કિટેક્ટ કેવી રીતે બની શકીએ.
પર્યાવરણના આર્કિટેક્ટ
એટલે કે આપણી આસપાસની ગોઠવણી આપણે જાતે એવી રીતે કરીએ કે
સારી આદતો પાડવી સહેલી બને અને ખરાબ આદતો તરફ જવાનું મુશ્કેલ.
ઓહ, એટલે દોષ આપણો નહીં પણ ગોઠવણનો ઘણે અંશે. આ પુસ્તક આપણને પેલી આત્મદોષની લાગણીમાંથી મુક્ત કરે છે. જો કોઈ આદત બદલવામાં નિષ્ફળ જઈએ તો એ આપણી નબળાઈ નથી, કદાચ આપણી સ્ટ્રેટેજી, આપણી વ્યૂહરચના ખોટી છે.
આ તો બહુ રાહતની વાત કહેવાય.
ખરેખર તે આપણને આદતોને સમજવા અને બદલવા માટે એક વ્યવહારુ, સાયન્સ બેઝ્ડ રસ્તો બતાવે છે. કોઈપણ વ્યક્તિ જેણે ક્યારે આદત બદલવાનો પ્રયત્ન કર્યો હોય અને મુશ્કેલી પડી હોય, એમના માટે આ બહુ ઉપયોગી છે.
ચાલો તો પછી આ આર્કિટેક્ચરને થોડું વધુ સમજીએ, પુસ્તકના ભાગો પ્રમાણે વાત કરીએ તો.
હા, ચોક્કસ. પહેલો ભાગ આપણી આદતી સ્વ એટલે કે હેબિચ્યુઅલ સેલ્ફની ઓળખાણ કરાવે છે અને પેલી ઈચ્છાશક્તિની મર્યાદાઓ સમજાવે છે.
પેલી 43% વાળી વાત ત્યાંથી શરૂ થાય છે, નહીં?
બરાબર. અને એ સમજાવવા માટે લેખિકા એક પ્રખ્યાત પ્રયોગનું ઉદાહરણ આપે છે, પેલો વાસી પોપકોર્ન પ્રયોગ.
વાસી પોપકોર્ન, એ શું હતું?
બહુ રસપ્રદ પ્રયોગ હતો. સંશોધકોએ સિનેમા હોલમાં લોકોને મફત પોપકોર્ન આપ્યા, પણ ટ્વિસ્ટ એ હતો કે અડધા લોકોને તાજા ગરમાગરમ પોપકોર્ન મળ્યા અને બીજા અડધાને એક અઠવાડિયા જૂના વાસી ચીકણા પોપકોર્ન.
વાસી પોપકોર્ન કોણ ખાય?
એ જ તો નવાઈની વાત એ હતી કે જે લોકોને સિનેમામાં પોપકોર્ન ખાવાની પાક્કી આદત હતી ને, તેઓ પેલા વાસી બેસ્વાદ પોપકોર્ન પણ લગભગ એટલા જ ખાઈ ડાયા જેટલા તાજા ખાનારાઓએ ખાધા હતા.
શું વાત કરો છો?
હા, પણ જેમને આવી આદત નહોતી એમણે વાસી પોપકોર્ન ભાગ્યે જ ચાખ્યા. આ બતાવે છે કે સિનેમા હોલનો સંદર્ભ, પેલું અંધારું, મોટી સ્ક્રીન, ખુરશી, એ એટલો સ્ટ્રોંગ હતો કે એણે પોપકોર્ન ખાવાની આદતને ઓટોમેટિક ચાલુ કરી દીધી, સ્વાદ કેવો છે એની પરવા કર્યા વગર.
ઓહ, એટલે સંદર્ભ આટલો બધો પાવરફુલ હોય છે?
બહુ જ. આના પરથી એ પણ સમજાય છે કે આપણું મગજ જાણે બે અલગ સિસ્ટમથી કામ કરે છે.
બે સિસ્ટમ કઈ કઈ?
એક છે આપણી સભાન વિચારશીલ સિસ્ટમ, ડેલિબરેટ સિસ્ટમ, જે પ્રીફ્રોન્ટલ કોર્ટેક્સમાં છે. એ પ્લાનિંગ કરે, નિર્ણય લે, સેલ્ફ કંટ્રોલ રાખે, પણ એ ધીમી છે, ઘણી એનર્જી વાપરે છે અને જલ્દી થાકી જાય છે. આપણી વિલ પાવર આનો જ ભાગ છે,
એટલે જે મર્યાદિત છે.
બરાબર. અને બીજી છે આપણી આદતી સિસ્ટમ, હેબિચ્યુઅલ સિસ્ટમ. એ બેસલ ગેંગલિયામાં છે. આ એકદમ ઓટોમેટિક છે, ફાસ્ટ, ઓછી એનર્જી વાપરે, આપણી રોજની આદતો આ જ સંભાળે છે.
એટલે એકવાર આદત પડી જાય પછી એ ઓટોમેટિક મોડમાં ચાલી જાય?
હા, જેથી આપણી સભાન સિસ્ટમ ફ્રી રહે નવા અગત્યના કામો માટે. લેખિકા કહે છે કે સફળતાનો મંત્ર ઈચ્છાશક્તિને મજબૂત બનાવવામાં નથી, પણ જોઈતી વર્તણૂકને આ ઓટોમેટિક સિસ્ટમને સોંપી દેવામાં છે.
અને એ કરવા માટે પેલા ત્રણ પાયા, સંદર્ભ, પુનરાવર્તન અને પુરસ્કાર, એ જરૂરી છે. પેલી ત્રણ પગવાળી સ્ટૂલ જેવી વાત કરી હતી તમે.
એકદમ સાચું. એક પણ પાયો નબળો પડે તો આદતની સ્ટૂલ ડગમગી જાય. અને આ ત્રણેય કેવી રીતે કામ કરે છે એ પુસ્તકનો બીજો ભાગ બહુ સરસ રીતે સમજાવે છે. એ જ ખરું હાર્દ છે.
ચાલો તો એ હાર્દને સમજીએ. આ ત્રણ પાયા, સંદર્ભ, પુનરાવર્તન અને પુરસ્કાર, એમાં સંદર્ભની વાત તમે કીધી કે એ સૌથી મહત્વનો છે, પણ આપણે ધ્યાન નથી આપતા. થોડું વધારે સમજાવશો, સંદર્ભ એટલે શું? બરાબર.
સંદર્ભ એટલે કોઈ પણ સંકેત જે આપણી આદતને ચાલુ કરે, ટ્રિગર કરે. આ કંઈ પણ હોઈ શકે.
જેમ કે
કોઈ ચોક્કસ જગ્યા, રસોડામાં જઈએ ને ફ્રીજ ખોલવાનું મન થાય, અથવા સમય, બપોરે જમ્યા પછી ચા પીવાની તલબ, કે પછી અમુક લોકો, અમુક મિત્રો મળે ત્યારે જ સ્મોકિંગ કરવાનું મન થાય.
હા, એવું થાય છે.
અગાઉની ક્રિયા પણ હોઈ શકે, સવારે બ્રશ કર્યું કે તરત ફોન ચેક કરવો, અથવા આપણી ભાવનાત્મક સ્થિતિ, ટેન્શન આવે એટલે કંઈક ગળ્યું ખાવું. આ બધા સંદર્ભો છે, સંકેતો છે જે આપણી આદતને આપોઆપ શરૂ કરી દે છે.
અને આ સંદર્ભ સાથે પેલો ઘર્ષણ, ફ્રિક્શન નો ખ્યાલ જોડાયેલો છે, જે મને બહુ રસપ્રદ લાગ્યો હતો. એ શું છે
ઘર્ષણ? એટલે સીધી વાત છે, કોઈ કામ કરવામાં આવતી નાની મોટી અડચણ અથવા સરળતા. લેખિકા કહે છે કે આદતો બદલવી હોય ને તો મોટિવેશન વધારવા કરતાં આ ઘર્ષણને મેનેજ કરવું વધુ અસરકારક છે.
કેવી રીતે?
જો સારી આદત પાડવી હોય તો એના રસ્તામાં આવતું ઘર્ષણ ઘટાડી દો. જેમ કે રોજ સવારે જીમ જવું છે તો આગલી રાતે જ કપડાં, બૂટ બધું તૈયાર રાખો, એટલે સવારે શું પહેરું એ વિચારવાનો ટાઈમ જ ન બગડે. નાની અડચણ દૂર થઈ જવાની શક્યતા વધી.
અને ખરાબ આદત છોડવી હોય તો એનું ઉલટું ઘર્ષણ વધારવાનું, જેમ કે ઘરમાં જંક ફૂડ ન રાખવું.
હા, બરાબર. હલે તમે પૂછશો કે શું ફક્ત જંક ફૂડ ન રાખવાથી આદત છૂટી જાય? કદાચ ના. લોકો બહાર જઈને ખાઈ શકે, પણ એ વધારાની મહેનત કરવી પડે ને. બહાર જવું, ઓર્ડર કરવું, એ વધારાનું ઘર્ષણ ઘણીવાર આપણને રોકી દે છે. વિચાર આવે કે રેવા દેને યાર, કોણ જાય. એ જ રીતે ફોન પર વધુ ટાઈમ બગડતો હોય તો એપ્સને હોમ સ્ક્રીન પરથી હટાવી દો, કોઈ ફોલ્ડરની અંદર મૂકી દો. એને ખોલવા માટે થોડું વધારે ટેપ કરવું પડશે. એ નાનું ઘર્ષણ પણ ફરક પાડે છે.
સમજાયું. નાની અડચણો પણ અસર કરે છે. ઓકે, હવે બીજો સ્તંભ, પુનરાવર્તન. અહીં પેલી 21 દિવસ વાળી વાત આવે છે. શું કહે છે લેખિકા એના વિશે?
છે કે એ 21 દિવસમાં આદત બને એ વાત એક મોટી ગેરસમજ છે.
ખરેખર આ તો લગભગ બધા માને છે.
હા, મને પણ નવાઈ લાગી હતી. એમના સંશોધન મુજબ કોઈ આદતને ઓટોમેટિક બનતા સરેરાશ 66 દિવસ લાગે છે.
66 દિવસ? ત્રણ ગણાથી પણ વધુ?
હા, અને આ પણ સરેરાશ છે. અમુક આદતો 18 દિવસમાં બની જાય તો અમુકને 254 દિવસ પણ લાગે. એ આદત કેટલી જટિલ છે, વ્યક્તિ કોણ છે એના પર આધાર રાખે છે.
તો પછી મહત્વનું શું છે? કેટલા દિવસ થયા એ નહીં?
દિવસો નહીં, પણ સ્થિર સંદર્ભમાં એ ક્રિયાનું કેટલી વાર પુનરાવર્તન થયું એ મહત્વનું છે. કન્સિસ્ટન્સી ઇઝ કી, નોટ જસ્ટ ટાઈમ. દરેક પુનરાવર્તન સાથે મગજ એ ક્રિયાને ઓટોમેટિક સિસ્ટમમાં ટ્રાન્સફર કરતું જાય છે.
અને આ પુનરાવર્તન સહેલું બનાવવા માટે કોઈ ટિપ્સ છે?
હા, એક સરસ ટેકનિક છે, હેબિટ સ્ટેકિંગ.
હેબિટ સ્ટેકિંગ એટલે?
એટલે નવી આદતને તમારી કોઈ જૂની પાક્કી આદત સાથે જોડી દેવાની. જેમ કે ધારો કે તમારે રોજ 5 મિનિટ ધ્યાન કરવું છે, તો તમે નક્કી કરો કે હું રોજ સવારે ચા પીધા પછી તરત જ 5 મિનિટ ધ્યાન કરીશ.
અચ્છા, એટલે ચા પીવી એ જૂની આદત થઈ જે નવી આદત માટે સંકેત બની ગઈ.
બરાબર, એનાથી યાદ રાખવું સહેલું પડે અને નિયમિતતા જળવાય.
ગ્રેટ. હવે ત્રીજો અને છેલ્લો પાયો, પુરસ્કાર, રિવોર્ડ. આ કેમ જરૂરી છે?
પુરસ્કાર વગર મગજ શીખતું નથી કે આ ક્રિયા ફરી કરવા જેવી છે કે નહીં. જ્યારે આપણે કંઈક કરીએ અને તરત જ, અને તરત જ શબ્દ બહુ મહત્વનો છે, કંઈક સારું લાગે, આનંદ મળે, રાહત મળે, ત્યારે મગજમાં ડોપામાઇન છૂટે છે.
પેલું ફીલ ગુડ કેમિકલ.
હા, એ ડોપામાઇન મગજને સિગ્નલ આપે છે કે આ યાદ રાખજે, આ ફરી કરજે. પણ જો પુરસ્કાર મળવામાં બહુ વાર લાગે,
જેમ કે 6 મહિના કસરત કરીશ પછી ફિટ થઈશ,
હા, તો આપણું આદતી મગજ એની બહુ નોંધ નથી લેતું. એને તો ત્વરિત સંતોષ જોઈએ, એટલે જ કસરત પછી તરત જ સ્ફૂર્તિ લાગે છે ને. એ સ્વસ્થ બનીશ એવા દૂરના વિચાર કરતાં વધુ પાવરફુલ મોટિવેટર છે.
અને એટલે જ પેલી સોશિયલ મીડિયા નોટિફિકેશન કે ગેમ્સ એટલી વ્યસનકારક હોય છે, કારણ કે તરત અને અનિયમિત પુરસ્કાર આપે છે.
એકદમ સાચું. પેલું વેરિયેબલ રિવોર્ડ, ક્યારે લાઇક મળશે, ક્યારે પોઈન્ટ મળશે એ ખબર ન હોય, એટલે આપણે વારંવાર ચેક કરતા રહીએ.
તો પછી સારી આદતો માટે તાત્કાલિક પુરસ્કાર કેવી રીતે ઊભો કરવો?
એનો રસ્તો છે, જે નવી આદત પાડવી છે એની સાથે કોઈ ગમતી પ્રવૃત્તિ જોડી દો. જેમ કે નક્કી કરો કે તમારું ફેવરેટ પોડકાસ્ટ ફક્ત જિમમાં કસરત કરતી વખતે જ સાંભળશો.
ઓ, એટલે કસરત કરવી એ પોડકાસ્ટ સાંભળવાની ટિકિટ બની જાય.
બરાબર. અથવા અભ્યાસના દર 25 મિનિટે 5 મિનિટનો બ્રેક લો અને કંઈક મજાનું કરો. આમ કરવાથી પેલી અઘરી લાગતી ક્રિયા સાથે તરત જ પોઝિટિવ ફીલિંગ જોડાય છે અને આદત મજબૂત બને છે.
વાહ, સંદર્ભ, પુનરાવર્તન, પુરસ્કાર, આ ત્રણે સમજી લીધા. હવે પુસ્તકનો ત્રીજો ભાગ, આનો ઉપયોગ કરીને બદલાવ કેવી રીતે લાવવો એના પર છે, ખરું ને?
ખાસ કરીને પેલી ખરાબ આદતો તોડવાની વાત.
હા, એ સૌથી મોટો પડકાર હોય છે ઘણા લોકો માટે. અને અહીં પણ લેખિકા પેલા 3 પાયાનો જ ઉપયોગ કરવાનું કહે છે, પણ ઉલટી રીતે.
ઉલટી રીતે એટલે? એટલે કે સંદર્ભમાં વિક્ષેપ પાડો, જે સંકેતો તમારી ખરાબ આદત ચાલુ કરાવે છે તેને ઓળખો અને બદલો. જેમ કે સાંજે ટીવી જોતા નાસ્તો કરવાની આદત હોય તો ટીવી જોવાને બદલે ચાલવા જાઓ, કોન્ટેક્સ્ટ બદલો. બીજું, ઘર્ષણ વધારો, ખરાબ આદત કરવી મુશ્કેલ બનાવો. રાત્રે ફોન વાપરવાની આદત હોય તો ફોનને બેડરૂમની બહાર ચાર્જમાં મૂકો, ઉઠીને લેવા જવું પડશે, એ ઘર્ષણ છે. ત્રીજું, પુરસ્કાર દૂર કરો, જો શક્ય હોય તો એ આદતમાંથી મળતો તાત્કાલિક સંતોષ ઓછો કરો, જો કે આ ઘણીવાર અઘરું હોય છે.
અને લેખિકા એક બહુ રસપ્રદ વાત કરે છે કે જીવનમાં જ્યારે મોટા ફેરફાર આવે ને, જેમ કે નવી નોકરી, નવું શહેર, ત્યારે આદતો બદલવાની મોટી તક મળે છે.
બિલકુલ, એને એ તકની બારીઓ, વિન્ડોઝ ઓફ ઓપોર્ચ્યુનિટી કહે છે. કારણ કે આવા સમયે આપણા જૂના સંદર્ભો, જૂના રૂટીન બધું તૂટી જાય છે, આપણો ઓટો પાયલેટ બંધ થઈ જાય છે,
એટલે આપણે નવેસરથી શરૂ કરી શકીએ.
હા, આ સમયનો ફાયદો ઉઠાવીને જૂની ખરાબ આદતો છોડવી અને નવી સારી આદતો શરૂ કરવી પ્રમાણમાં સહેલી બને છે. પેલો કોવિડ લોકડાઉન યાદ છે? કેટલા લોકોની આદતો બદલાઈ ગઈ હતી.
હા, સાચી વાત છે. તો છેલ્લે, જે લોકો આદતો બદલવામાં સફળ થાય છે, જેમનો સેલ્ફ કંટ્રોલ સારો લાગે, એમનો રહસ્ય શું છે? શું એમની ઈચ્છાશક્તિ વધારે હોય છે?
લેખિકા કહે છે, ના, મોટે ભાગે એવું નથી. એ લોકો કોઈ સુપર હીરો નથી. તેઓ ફક્ત પોતાના પર્યાવરણને ગોઠવવામાં વધુ સ્માર્ટ હોય છે.
સ્માર્ટ એટલે
એમણે જાણી જોઈને કે અજાણતા પોતાના જીવનને એવી રીતે ડિઝાઇન કર્યું હોય છે કે સારી પસંદગી કરવી એ સહેલામાં સહેલો રસ્તો હોય અને ખરાબ પસંદગી કરવી મુશ્કેલ હોય. તેઓ પર્યાવરણના માસ્ટર હોય છે, વિલપાવરના ગુલામ નહીં.
વાહ, આ તો આખી ગેમ ચેન્જર વાત છે. મતલબ કે આદતો બદલવી એ ઈચ્છાશક્તિનું યુદ્ધ નથી, પણ પર્યાવરણની સ્માર્ટ ડિઝાઇન છે. ચાલો આ આખી ચર્ચામાંથી જે મુખ્ય મુદ્દાઓ ઉભરી આવ્યા એને ફરી એકવાર ટૂંકમાં જોઈએ. મને લાગે છે 5 મુદ્દા બહુ મહત્વના છે.
ચોક્કસ. પહેલો અને સૌથી મોટો, ઈચ્છાશક્તિ પર વધુ પડતો આધાર રાખવો એ કામ નહીં કરે. એ લિમિટેડ છે, જલ્દી ખલાસ થઈ જાય છે. રોજ સવારે નક્કી કરીએ અને બપોરે તૂટી જાય એનું કારણ આપણી નબળાઈ નથી, એની લિમિટ છે.
બીજો, તમે નહીં, તમારું પર્યાવરણ, તમારો સંદર્ભ, તમારી વર્તણૂક ચલાવે છે. એટલે આદત ન બદલાય તો ખુદને દોષ આપવા કરતાં આસપાસ જુઓ. શું ટ્રિગર કરે છે? ક્યાં ઘર્ષણ ઓછું કે વધુ છે? ઓફિસના ટેબલ પર ફરસાણનો ડબ્બો પડ્યો હોય તો હાથ જવાનો જ, દોષ ડબ્બાનો છે, આપણો નહીં.
બરાબર. ત્રીજો, ઘર્ષણ એ પરિવર્તનનું સૌથી પાવરફુલ પણ ઓછું વપરાતું સાધન છે. નાની અડચણ ઊભી કરવી કે દૂર કરવી એ મોટિવેશનના ભાષણ કરતાં વધુ કામનું છે. ઓનલાઈન શોપિંગ એપમાંથી ક્રેડિટ કાર્ડ ડિલીટ કરવું કે જિમના કપડાં રાત્રે તૈયાર રાખવા, નાના ફેરફાર મોટી અસર.
ચોથો, મગજ તાત્કાલિક પુરસ્કારથી શીખે છે, ભવિષ્યના સપનાઓથી નહીં. લાંબા ગાળાના ફાયદા કરતાં ક્રિયા સાથે જોડાયેલો ત્વરિત આનંદ વધુ અસરકારક છે. જેમ કે કસરત વખતે ગમતું મ્યુઝિક. વિદ્યાર્થીઓ માટે પણ આ સાચું. ભણતરના લાંબા ગાળાના ફાયદા કરતાં દરેક નાના સ્ટડી સેશન પછીનો નાનો બ્રેક વધુ મોટિવેટ કરી શકે.
અને પાંચમો, તીવ્રતા કરતાં સાતત્ય વધુ મહત્વનું છે. કન્સિસ્ટન્સી ઓવર ઇન્ટેન્સિટી. એક દિવસ 2 કલાક જીમ કરવા કરતાં રોજ 20 મિનિટ ચાલવું વધુ સારું છે આદત બનાવવા માટે. પેલી કહેવત છે ને, કાંકરે કાંકરે પાળ બંધાય, એ આદતો માટે એકદમ સાચી છે.
આ પુસ્તકમાં ખરેખર એવા ઘણા વાક્યો છે જે યાદ રહી જાય. ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો જોઈએ જે આખી વાતનો સાર આપી દે.
પહેલો તો પહેલો તે 43% વાળો જ. આપણી લગભગ 43% ક્રિયાઓ રોજ એક જ સંદર્ભમાં ઘણીવાર બીજું કંઈક વિચારતી વખતે પુનરાવર્તિત થાય છે. આ આપણી આદતો છે. આ ફક્ત આંકડો નથી, પણ એ બતાવે છે કે આપણું જીવન કેટલું બધું ઓટોપાઇલોટ પર છે.
બીજો, ઈચ્છાશક્તિ વિશે. ઈચ્છાશક્તિ નવી અને અણધારી પરિસ્થિતિઓ માટે છે, રોજિંદી અને પુનરાવર્તિત ક્રિયાઓ માટે નહીં. આપણી પાસે આદતો છે જેથી ઈચ્છાશક્તિ વાપરવી ન પડે. આ એનો સાચો ઉપયોગ સમજાવે છે. એને રોજની નાની લડાઈમાં વેડફી ન દેવાય.
ત્રીજો, જે મને બહુ ગમ્યો, સારો આત્મનિયંત્રણ ધરાવતા લોકો અલગ નથી હોતા. તેઓ ફક્ત પોતાના પર્યાવરણને એવી રીતે ગોઠવવામાં વધુ સારા હોય છે કે સારી વર્તણૂક સરળ અને ખરાબ વર્તણૂક મુશ્કેલ બને. આત્મનિયંત્રણ એ કોઈ જાદુઈ શક્તિ નથી, પણ પર્યાવરણને મેનેજ કરવાની આવડત છે.
અને છેલ્લો, જે થોડો વિચારવા જેવો છે, આપણું સભાન મન આપણા કાર્યો માટે કારણો ઘડવામાં હોશિયાર છે, ભલે વાસ્તવિક કારણ અચેતન આદત હોય. આપણે આપણી વર્તણૂક માટે બહાના શોધી લઈએ છીએ, આજે બહુ થાકી ગયો હતો, પણ ખરેખર તો એ આપણી ઓટોમેટિક આદત જ હોય છે. આપણું મન આપણને છેતરે છે.
તો આ બધી વાતો જાણી લીધી, પણ હવે આનો રોજિંદા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો? થોડા નક્કર ઉદાહરણો જોઈએ.
સ્વાસ્થ્ય માટે રોજ કસરત કરવી છે, રાત્રે જ કપડાં કાઢી રાખો, ઘર્ષણ ઓછું, ફ્રીજમાં ફળો આગળ રાખો, બિસ્કિટ પાછળ છુપાવી દો, પર્યાવરણ બદલો.
કામ માટે ફોન ધ્યાન ભટકાવે છે, કામ વખતે બીજા રૂમમાં મૂકો અથવા નોટિફિકેશન બંધ કરો, ઘર્ષણ વધારો. અઘરું કામ શરૂ કરવા માટે એક ચોક્કસ સમય સ્થળ નક્કી કરો, સંદર્ભ બનાવો.
દર વખતે નાખવું પડે, ઘર્ષણ વધારો.
ખરાબ આદતો માટે, જમ્યા પછી સિગારેટ પીવાની આદત છે, જમ્યા પછી તરત ચાલવા નીકળી પડો, સંદર્ભ બદલો. ઘરમાં નો ફોન ઝોન બનાવો, જેમ કે બેડરૂમમાં, પર્યાવરણ નિયંત્રિત કરો.
વિચારો કે કોઈ વ્યક્તિ રાત્રે મોડે સુધી સોશિયલ મીડિયા સ્ક્રોલ કરે છે. ઈચ્છાશક્તિથી લડવાને બદલે એ રાત્રે 10 વાગે વાઈફાઈ બંધ કરી દે, ઘર્ષણ વધ્યું. ફોન બેડરૂમ બહાર ચાર્જમાં મૂકે, વધુ ઘર્ષણ, અને બેડ પાસે પુસ્તક રાખે. વિકલ્પ: આ ફેરફારો વધુ અસરકારક સાબિત થઈ શકે છે.
આ આખી વાતચીત પછી મારા માટે સૌથી મોટો ટેકઅવે એ છે કે આપણે પર્યાવરણને કેટલું ઓછું મહત્ત્વ આપીએ છીએ આપણી વર્તણૂક માટે. બધો ભાર આપણે વિલપાવર પર નાખી દઈએ છીએ. આ પુસ્તક એકદમ નવો અને,
મને લાગે છે, વધુ વાસ્તવિક દૃષ્ટિકોણ આપે છે. મારા માટે સૌથી મોટી રાહત એ જાણવામાં મળી કે પેલું પરફેક્ટ સેલ્ફ કંટ્રોલ જેવું કંઈ હોતું નથી. જે લોકો સફળ લાગે છે એમની પાસે બસ સારી સિસ્ટમ હોય છે. આ જાણ્યા પછી પોતાની જાત પર ઓછો ગુસ્સો આવે અને પર્યાવરણ સુધારવા પર વધુ ધ્યાન જાય. એ ખરેખર એમ્પાવરિંગ છે.
તો શ્રોતાઓ માટે આપણે એક છેલ્લો વિચાર મૂકી શકીએ. શું આપણે આપણા રોજિંદા જીવનને, આપણું ઘર, આપણો ફોન, આપણી ઓફિસ, આપણી સવાર, એને એવી રીતે ડિઝાઇન કરી શકીએ કે આપણી સારી ભાવનાઓ આપોઆપ ક્રિયામાં ફેરવાય, વધુ મહેનત કર્યા વગર?
કદાચ સાચી સફળતા વધુ પ્રયત્ન કરવામાં નહીં, પણ વધુ સ્માર્ટ રીતે આપણી આસપાસની દુનિયાને ગોઠવવામાં જ રહેલી છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.